મહારાજ કે જેના અહીંયામાં ભગવાનની ભક્તિ હોય અને એવી વૃત્તિ રહે, મારે તો ભગવાન ને ભગવાનના સંત કે એમ જ કરવું છે. આટલું વચન મારાથી મનાશે કે આટલું નહીં મનાય એવું ભૂલે પણ બોલે. અને શું કહેવાય? ભક્તિ. તમારે તમારા બૈરા છોકરા વિશે ભક્તિ હોય ને તો એનું વચન તમે ન ઉલ્લંઘો, એ ભક્તિ કહેવાય. એના વિશે કે જેમ બૈરા છોકરા કેમ કરવું, ભૂલે પણ એમ ન થાય કે આ કેમ નહીં થાય, એ ભક્તિ કહેવાય. બોલો, એ ભક્તિ ને એ બૈરા છોકરાની ભક્તિ, આ ભગવાનની ભક્તિ. ફેર હું એમાં? ફેર તો ઘણો છે. આ ભક્તિ કલ્યાણ કરે ને ઓલું બંધન કરે. તમને કાંઈ ફેર લાગ્યો એમાં? બૈરા છોકરા કે એમ આખી દુનિયા કરે છે કયો, પણ ભગવાનને સાધુ કે એમ કેટલા જણા કરે? ઘણા ગાંઠા નીકળે, વેઢે ગણાય આંગળીએ. બોલો, ઓલા તો ખટારા બંધ છે, એનો પાર જ નથી. હવ માયા કેમ કરે છે? એટલે તો જે હું તમે આટા મારીએ છીએ, કોઈ દી ભગવાન કે મોટા સંતે કીધું એમ કર્યું નથી, એટલે તો આપણી મુક્તિ નથી થઈ. નહીં તો ધામમાં ન બેઠાય ભગવાનની આગળ કયો. પણ એ રસ્તે આપણે આવેલા જ નથી. જન્મો જન્મ આ જ કર્યું છે, જ્યાં જન્મ થઈ રહ્યા. સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર હગાન વાલા એની સેવા કરી છે, એ કે એમ જ કર્યું છે. આ વખતે આપણે નક્કી કરી લેવું છે કે ભગવાન કે એમ જ કરવું, સાધુ કે એમ જ કરવું છે, તો મુક્તિ થઈ જાય. કયો વચનાર્થમાં શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે. સચ્ચિદાનંદ સ્વામીનો એક જ પ્રશ્ન છે આખા વચનાર્થ. સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમની મૂર્તિ, ભગવાનને વિશે અથાગ પ્રેમ. ભગવાન એને ક્યારેય નજીક ન રાખતા, દૂર રાખતા. રાધાવાળી એને ને એમના શિષ્ય સિદ્ધાનંદ મુનિ, આ બે એવા પ્રેમી સંતો કે મહારાજ માટે ભક્તિબાગને રાધાવાળીએ બધા ફળ ફૂલ વાવે અને તૈયાર થાય એટલે ભગવાન માટે લાવે. પણ જ્યારે દરબારમાં આવે ને ત્યારે એને પકડી રાખવા પડે. ક્યાંક વસ્તુ લઈને આવે એટલે સચ્ચિદાનંદ સ્વામીને બે સંતો પકડી રાખે, પછી મહારાજ પાસે લઈ જાય. અને જો છૂટા મૂકે તો ગાય જેમ વાછડું છાંટવા માંડે એમ મહારાજને ચાટવા માંડતા, એટલો પ્રેમ. અને જ્યારે ભગવાનનું દર્શન ન થાય ત્યારે રૂવાડે રૂવાડે લોહીના ટચી આવી જતા, એટલે એને મહારાજ દૂર રાખતા હતા. બહુ પ્રેમ હતો અથાક. એક જ પ્રશ્ન વચનાર્થમાં એણે કર્યો છે. શેરડી વાવતા, ફળ ફૂલ વાવતા, શેરડી થાય ત્યારે ગાડા ભરી ભરીને દરબારમાં લાવે મહારાજ અને સંતો માટે. ત્યારે મહારાજને સંતો એમ કહેતા, તમે તો ખાવ તો કે તલબાળિયામાં હું ખાવું તું, મોઢા છોલાઈ ગયા, તલબાળિયા ન ખવાય. પાછા એવા વૈરાગ્યવાળા હતા એટલે મહારાજ લખ્યું ને કે જેને ભગવાનમાં પ્રીતિ થાય એને પંચ વિષયમાં પ્રીતિ ટળી જાય છે, ટાળવી પડતી નથી. એવા હતા સચ્ચિદાનંદ સ્વામી. અને મહારાજને એને એકતા હતી. મહારાજ જ્યારે ધર્મપુર પધાર્યા અહીં સુરતની ઉપર છે ને ધર્મપુર કુશળ કોરબાઈનું, પછી સચ્ચિદાનંદ સ્વામીને આર્ય નહોતા લઈ ગયા, એને ત્યાં આર્ય ન લઈ જતા, પણ એને મહારાજને એકતા હતી એટલે ગઢડામાં રહીને મહારાજ જે બિરન જમ્યા ને એ જમી ગયા. પછી હરજી ઠક્કરે ને આ વાત કરી કે આજ મહારાજ શું જમ્યા, તો કે મહારાજ બિરન જમ્યા છે. તો કે તમે અહીં બેઠા બેઠા કેમ ખબર પડી ગઈ? તે બિરન કાઢીને બતાવ્યો મોઢામાંથી. બોલો, શ્રીજી મહારાજ અરે એમને એકતા હતી, એટલો પ્રેમ હતો. હવે આપણે વિચાર કરો, આપણને આવો પ્રેમ કેદી થાય? માયામાં તો બહુ પ્રેમ છે આપણને, એના માથે ઊંધે માથે લટકીએ કો કેમ તો. હા, પણ ભગવાનમાં એવો પ્રેમ થાય એ આત્મા ભાગ્યશાળી છે. પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? ભગવાનમાં જેને પ્રેમ હોય એના લક્ષણ શું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. ભગવાનની મરજી ન લોપે એને કહેવાય પ્રીતિ. એ જેમ રાખે તેમ રાજી રહેવાય, એ છેટે રાખે રાજી હોય તો છેટે રહેવાય, નજીક રાખે રાજી હોય તો નજીક રહેવાય. ખરેખર જે ભગવાનના ભક્ત હતા પ્રીતિવાળા, એ ભગવાન એને કદાચ દૂર મોકલતા કે જાઓ તમે ત્યાં જઈને રહેજો, તો એમને ક્યારે એમ ન થતું કે આ દર્શનને આ સમાગમને આ બધું મૂકીને અમને તો મહારાજે પરદેશમાં કાઢ્યા, એવું ન થતું. મહારાજ કે એવો ભક્ત જ્યાં જાય છે એની સાથે ભગવાન જાય છે, એને ભગવાનનો વિરહ થતો નથી, એની સાથે જ ભગવાન હોય છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને વિચાર કર્યો છે, આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈ રાખશું. ગોપીઓ એવું નક્કી કર્યું હતું કે ભગવાન જો મથુરા જાય ને તો આપણે જવા દેવા નથી, લોકનો લાજ કરશું, કુટુંબનો ત્યાગ કરશું, પણ ભગવાનને જોરાવરી રાખશું. ભગવાન જાય તો પછી રહેશું જીવનમાં કયો, પણ જ્યારે ચાલવા સમયે ભગવાનની મરજી ન જોઈ ને ગોકુળમાં રહેવાની, એટલે ગોપીઓને બધાને બીક લાગી. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં ત્યારે સર્વે ડરીને છેટે રહ્યો, નહીતર તો નક્કી કર્યું રથ આડો હોઈ જવું છે પણ ભગવાનને જવા દેવા નથી. પણ નેત્ર સામું જોયું એટલે ભગવાનને ગોકુળમાં રહેવાની મરજી ન જોઈ એટલે છેટે ઊભી રહી બધી. અને અંતરમાં એમ બિન્યો જે જો ભગવાન જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે, એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગાંવ ઉપર જ ભગવાન હતા, તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. એમને આમ ગઢી થઈ ગયો તો ત્રણ ગાંવ ઉપર જ ભગવાન હતા, કોઈ દી મરજી લોપીને દર્શને ગઈ નથી, નકરી ભગવાનના દર્શન એના રહી શકતી નહોતી. એના પ્રાણ એટલે ટક્યા હતા, ભગવાને એમ કીધું કે એકવાર આપણે મળશું, એટલે એ જીવતી રહી હતી બધી ગોપી. નહીંતર એવા પ્રેમી ભક્ત ભગવાનનો વિરોધ થાય ને તો રહી ન શકે. તે ત્રણ જ ગાંવ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીઓ એમ જાણ્યું જો ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે, માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે, આ હેતનો રૂપ છે. જેને જે સંગાથે હેત હોય એની મરજી ક્યારેય લોપે નહીં. અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે, ને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે. પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપેની પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં. અને જ્યારે કુરુક્ષેત્રમાં ભગવાનને તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે, એ પ્રીતિનું લક્ષણ છે. કાર્યાણીનું 11મું પ્રીતિનું લક્ષણ આ બતાવ્યું કે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે જ નહીં, તો એને ભગવાનને વિશે પ્રીતિ કહેવાય. સેવક તારો પણ કહ્યું ન કરું તો એ કાંઈ પ્રીતિ કહેવાય? કયો શ્રીજી મહારાજે વાત કરી ભક્તિની, તો એમ રીત છે જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીસર્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો કે વરવાયોગ્ય કોણ છે તેને હું વરું. પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં, જેમાં કંઈ ગુણ તેમાં રૂપ નહીં. એવી રીતે ઘણાકને વિશે મોટા મોટા કલંક દીઠ્યા. પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભીરા દેખીને સર્વે ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષ રહિત અને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને દીઠ્યા. ભગવાન આવા છે, લ્યો, સર્વે ગુણે સંપન્ન, સર્વ દોષે રહિત, સર્વ સુખના નિધાન એવા ભગવાન એકને જ જોયા. બાકી દૈત્ય દેવો ઋષિઓ બધા લાઈનમાં આવીને બેસી ગયા હતા. લક્ષ્મીજી અમને વરમાળા પહેરાવે, ઘણા પહેલી ખુરશીમાં બેસી ગયા હતા. પણ લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા, જોયું બધું, બધા કલંકના ભેર્યા દીઠા, એક એક કલંક વિનાનો દીઠ્યો નહીં. એક ભગવાન જ એવા છે કે જેની માથે કોઈ કલંક જ નથી. કયો એક ભગવાનને જ એવા દીઠ્યા, ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દઢ ભક્તિ થઈ. અતિ પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી અને ભગવાનને વિર્યા. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા અને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું નામ જ ભક્તિ છે. લ્યો, આવા કલ્યાણકારી ગુણ અનેક ભગવાનમાં રહેલા છે. એ ભગવાનને સર્વ સુખના ધામ, સર્વ થકી પર, સર્વે ગુણે સંપૂર્ણ, સર્વ દોષે રહિત આવા જાણીને ભગવાનનો આશરો કરવો, એને શરણે જવું, એને શરણે જઈને એક નિષ્ઠા રાખીને એની ભક્તિ ક્રિયા કરવી જીવનમાં, આને કહેવાય છે ભક્તિ. લક્ષ્મીજી ભગવાનને વર્યા. લ્યો, એને ભગવાનને વરવું તું તો વરે જ ને. સ્વામી વાતોમાં લખ્યું, રુક્મણીજી ભગવાનને વરવા માટે એને દેહ ધીર્યો હતો એટલે ભગવાનને વર્યા. આપણે ક્યાં ભગવાન વરવા દેહ ધીર્યો? કયો સ્વામી કે ભગવાનને વરવા જેણે દેહ ધીર્યો એ ભગવાનને વરે છે. બાકી તો જીવ જીવને વરે છે એટલે ક્યારે રંડાપો મળતો નથી. એકવાર પુરુષોત્તમ નારાયણ આર્ય સગપણ થઈ જાય તો કાયમનો રંડાપો ટળી જાય છે, એને પછી ક્યારે રંડાવવું પડતું નથી. શ્રીજી મહારાજ કહે, જેને ભગવાનની ભક્તિ કરવી હોય તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખીએ પણ કેમ ઠીક પડે, એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવવા જોઈએ, તુલસી લાવવા જોઈએ, ભાજી તરકારી લાવવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરવા જોઈએ, મંદિર કરવા જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી. આપણો સંપ્રદાય ભક્તિ પ્રધાન સંપ્રદાય છે. કેટલી ભક્તિ કરે હવારથી, એ લોકો હાંજ સુધી ભક્તિ જ કર્યા કરે છે. રોજે ઠાકોરજીના આવા હારા હારા બનાવે રો હરિભક્તો. હવારના પહોરમાં વહેલા આવી ફૂલ ઉતારી આવે, ત્યાં કપડાં બગડે પણ અહીં બીજા કપડાં રાખે. બોલો, એ મંગળામાં આવી જાય બધા ભક્તો સેવાભાવિક સહી, અને એ પછી બીજા કપડાં પહેરીને બધા ફૂલ ઉતારે, પછી પાછા પરોવે, હાર બની જાય, પછી ઘેર જાય. આ શું કહેવાય? ભક્તિ છે. કાયમ કરવાનું ના, એક દિનનું હોય તો થઈ જાય, પણ રોજનું જે નાનું એવું નિયમ હોય ને એ કરવું એ કઠણ. રોજ તમે ભગવાન માટે દાંતન લઈ જતા હો તો એ કામ બહુ કઠણ છે. પાન બીડા રોજ વાળતા તો એ કામ કઠણ છે, કારણ કે રોજનું છું. માટે એ ભક્તિ હોય તો થાય છે, નહીંતર આ થતું નથી. સવારના પહોરમાં ઉઠીને આ કરવું એને મહારાજ કે ભક્તિ કહેવાય. મુઠ્ઠીઓ વાળીને બેસી રહે એનાથી મહારાજ કે ભક્તિ થતી નથી. આપણા નંદસંતો પણ મોટા મોટા બાગ બગીચાઓ કરતા, સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સાહેબ વાડીએ જ રહેતા. લ્યો, ખેતી કરતા, બધું વાવતા, રીંગણાનો જ્યારે થાય ત્યારે એ ગાડા ભરી ભરીને ત્યાં લાવતા, સચ્ચિદાનંદ સ્વામી એકવાર પીપળાવાડીમાં બહુ રીંગણી હારી કરી, બીડ હતું ખેડીને પછી ખેતર કર્યું અને રીંગણા બહુ થયા, આમાં રીંગણી વાવીને પછી એમ છું કે આ તો રીંગણા મહારાજને સંતો જમેવા છે. તે સ્વામીનો સંકલ્પ ઉપડ્યો દરબારમાં. સભા કરીને મહારાજ બેઠા હતા, એક બાજુ બહેનો બેઠા હતા, તે સંકલ્પ આવ્યો. તે બહેનો કે આ કોણ આવે છે, અમારે ઉપવાસ પડશે. ત્યારે મહારાજ કહે તો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ હશે. આવીને મહારાજને હાથ જોડીને વાત કરી, મહારાજ પીપળાવાડીએ રીંગણા બહુ સારા થયા છે, શાકો ઉત્સવ થાય એવા. મહારાજ કહે રીંગણા એકલા થોડું કાંઈ શાક થાય, એમાં બધું જોવે. મહારાજ કહે રીંગણાનું શાક તો બનાવે પણ એમાં 20 મણ ઘી જોવે. કેટલું? 20 મણ. તે જીવુબા ને લાડુબા બેઠા હતા, મહારાજ કહે અમારા તરફથી ઘી, બધો મસાલો ને ઘી ને બધો અમારું, રીંગણા મગાવો. પછી લક્ષ્મીવાડીએ ગાડા ભરી ભરી રીંગણા મગાવ્યા. મહારાજ કહે અમે જાતે શાક બનાવશું. એ શાક મહારાજ જાતે બનાવે. સંતોને કીધું કે તમે લાડુ બનાવો. સંતોએ બધા લાડુ બનાવ્યા અને એ બધી રસોઈ તૈયાર થઈ એટલે મહારાજ થાળ જમ્યા ને પછી સંતોની પંક્તિ થઈ. બધા જમવા બેઠા પણ લાડવા કોઈ લે નહીં. કયો? કારણ કે લાડવા મહારાજ નહોતા બનાવ્યા, શાક મહારાજ બનાવ્યું. એટલે પ્રસાદીનું જાણીને હોઉં શાક જ જમવા માંડ્યા. આમ સચ્ચિદાનંદ સ્વામી આવા મોટા હતા તોય પણ વાડિયું કરતા. એ ભક્તિ છે ભગવાનને માટે કરવું, પોતા માટે નહીં. એ તમે પોતા માટે નથી બધી ખેતી કરતા, કયો? એ તો આખી દુનિયા કરે છે. આ જોવા બધા ખેતરો છે એમાં શું કરે બધા લોકો? કોઈ ભગવાન માટે બગીચો કરેશ કે હાલો આપણે ભગવાન માટે આ 5-10 છોડવા વાવી ગુલાબના, રોજ ફૂલ આપણે ભગવાનને લઈ જાઓ. આ માળીને બધા વેચવા માટે કરે છે, શાકભાજી વેચવા માટે કરે છે. પણ પહેલાં આવું હતું કે સંતો બધા ખેતી કરતા, એ ભગવાનને રાજી કરવા. હા, એ ભક્તિ છે. પુષ્પ લાવવા, તુલસી લાવવા, શાકભાજી લાવવું, ખેતી ન હોય તો બજારે જ લાવવું. હું એ એક ભક્તિ છે. આપણે ઓલા કાકા નથી, ઠાકોર કાકા, એ નથી આવી શકતા તો હવે છોકરાને મોકલે છે. રોજે એનું શાક હોય, રોજે, કોઈ દિવસ ખાલી નહીં કે આજ એક દિવસ પણ પીડ્યો હોય એવું કોઈ દી ન બને. એ ઘેરેથી મોકલે છોકરાને, તો છોકરાને નિયમ થઈ ગયો બે છોકરાને આવવાનું મંદિરે. બોલો, રોજે સાંજે સૈનમાં આવી જાય, શાકભાજીને ઠેલી લેતા આવે. એ દાદા જીવે છે જી, કથામાં આવતા જ્યારે આખી કથા યાદ રાખતા હતા. એવા પ્રેમી સુરતી લોકો. એક ઓલા સબરીબાઈ આવે છે, એ રોજ બપોરે દેવા આવે. હા, એનો નિયમ રોજે શાકભાજી આપી જવાનું. એટલે અમે સંતો એક દી વાત કરતા હતા કે આને તો મહારાજ શાકભાજીનો ટોપલો એને તેડવા આવશે. બોલો, કારણ કે ભગવાનને જે અર્પણ કર્યું હોય ને એ લઈને તેડવા આવે. પેલા ભરવાડે જોવાની મહારાજને હોટી આપી હતી, ત્યારે ભરવાડ નોંધકાળ આવ્યો ત્યારે મહારાજ એ હોટી લઈને તેડવા આવ્યા. કયો? જે કાંઈ વસ્તુ અર્પણ કરી હોય ને એ લઈને તેડવા આવે છે. એ બધી ભક્તિ છે. ભગવાનને વાસ્તે થોડુંક થઈ જાય ને તો એ મોટી પ્રાપ્તિ થઈ જાય છે. માટે કરવું થાય એટલું. દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે એનાથી ભક્તિ થતી નથી. આ જો આપણા યુવાનો છે, રાત દિવસ ગમે ત્યારે ઉત્સવ સમય હોય ત્યારે આ બધી તૈયારી કરે. આ જો તમને ટાઈટ ન હોય એટલે સારે બધું કપડાં માં દીધા, રાતમાં તૈયાર કરે, 12-12 1-1 વાગ્યા સુધી જાગીને. એ ભક્તિ વિના થાય થઈ પછી. એટલે યુવાનોની બહુ મોટી સેવા છે, બધા ભક્તોની, બાયો ભાઈઓની એટલી બધી મોટી સેવા છે કે ન પૂછો. કાલ યુવાનોને માટે પ્રસાદ કરવાનો તો બહેનો 3 વાગ્યાને આવી ગયા હતા. હું બનાવ્યું હતું ચમોસા. મેં કીધું આ કોઈ દી ધંધો ન કરતા, ઓલાને નવરા રહેવા દેજો. કીધું તે 150 સુધી મતતા હતા. આવડા તો હું સાંજે કલાક આવીને ખાઈને વયાઈ ગયા. બોલો, થાળીઓ ઉલાળીને મેં કીધું આને ચમોસા ન હોય, આને તો જે હેલો હોય ને એ બનાવીને આપી દેવાનું. હા, યજમાન હવે છોકરો નવો નવો હતો ને, હા, એણે હવે નક્કી કર્યું હતું. એ તો બધું કાલે એમ કે ઇડલા બનાવવાનું, ફીડલા બનાવવાનું, પીઝા બનાવવાનું, કાંઈ નહીં બનાવવાનું, જે સાલું થતું હોય ને હદાયથી જ બનાવવાનું. ખમણ બહુ સારા કાંબો, એટલે શું કહે, બટાકા પૌવા જલ્દી થાય એવું કરવાનું. મહેનત શું કરવાની એમાં ખોટી, ખાવામાં સમય બગાડો તો ભક્તિ ક્યારે કરશો? કયો મારે એમ કે કંઈક રસોઈ બસોઈ છે એટલે કંઈક મહેનત કરતા હશે, ત્યાં તો આ જ રસોઈ નીકળી. બોલો, માટે મહારાજ કે અમે ભગવાનની ઉપાસના રહેવા સારું મંદિરો કર્યા છે. હા, મંદિરોમાં મૂર્તિઓ પધરાવી અને એની સેવા થોડીક થઈ જાય ને તો એ જીવનનું કલ્યાણ થઈ જાય. મહારાજ કે જેના જીવનમાંથી ઉપાસનાનો ભંગ થયો એમાં અંત પરંપરા હાલી, એનું કોઈ દી કલ્યાણ થાય નહીં. જ્યાં ગુરુદ્વારો આવી ગયો ત્યાંથી ઉપાસના ખંડિત થઈ ગઈ. એટલે ભગવાનની ઉપાસના રાખવા સારું અમે મંદિર કરાવ્યા છે. મહારાજ કે એમાં થોડો ત્યાગ રહેશે તો એ ભગવાનની ઉપાસના રહેવાથી અનેક જીવના કલ્યાણ થશે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે. ગમે એટલું શાક સારું બનાવો પણ મીઠું ભૂલી જાઓ તો કોઈ ખાય? મીઠામાં સ્વાદ છે. એમ તમે તપ કરતા હો, સાધના કરતા હો, યોગ સાધતા હો, દાન કરતા હો, પૂન કરતા હો, પણ તમારામાં જો ભક્તિ ન હોય, પ્રેમ ભગવાનને વિશે ન હોય તો એ બહુ પ્રકારના વ્યંજન ને ભોજન બનાવે પણ મીઠું ન હોય એના જેવું નકારું થઈ જાય. જો ભક્તિ છે તો મીઠાની જગ્યાએ છે, સ્વાદ આવે, હે, ભગવાનમાં પ્રેમ વધારે છે. તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન છે તથા વૈરાગ છે તે તો નકારું જ છે અને સદા અકલ્યાણકારી છે. કયો ઘણા નથ બ્રહ્મ જ્ઞાન કથા કરતા? હા, વૈરાગ ગમે એટલો રાખો, બ્રહ્મ જ્ઞાન કહ્યા કરો, પણ ભક્તિ ન હોય જીવનમાં તો એ બધું નકારું છે, શાક જેવું મીઠા વિનાનું. કયો એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણતા આવા અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે દઢ ભક્તિને કરતા આવા. સુખદેવજી મહારાજ બહુ મોટી બ્રહ્મ સ્થિતિને પામેલા, જેને સ્ત્રી પુરુષે ઉભાન નહોતું, વસ્ત્રો પણ પહેરતા નહીં, જેને દિશાઓરૂપી વસ્ત્ર હતા આવી જેની સ્થિતિ હતી, છતાંય ભગવાનના ગુણ સાંભળ્યા એટલે ભગવાનમાં એને સ્નેહ થયો અને શ્રીમદ ભાગવત પુરાણ લખ્યું, સાંભળ્યું ને કાયમ કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જે ભક્તિ માર્ગને વિશે પ્રવૃત્તિઓ એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન કયું છે, જે એક સાધન કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે એક સાધનને વિશે આવી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 30 લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણ અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. ભક્તિ માર્ગને વિશે પ્રવૃત્તિઓ એવો જે ભગવાનનો ભગત કલ્યાણ આનંદ સાધન શાસ્ત્રોમાં બતાવે. એના મધ્ય સ્વામી કે એક એવું કયું સાધન છે કે એક કરે તો મોક્ષ થઈ જાય, બધા સાધન એમાં આવી જાય, બીજું સાધન કરવું ન. ત્યારે મહારાજ કે 30 લક્ષણ યુક્ત એવા જે સંત એનો મન કર્મ વચને સંગ કરે તો એના સંગથી જેટલા કલ્યાણ અર્થે સાધન કીધા એ બધા એક સાધનમાં આવી જઈશ, એના સંગમાં જ આવી જાય. લો, આટલું બધું શાસ્ત્રોમાં સત્પુરુષના સંગનું પ્રધાનપણું બતાવ્યું છે. કારણ કે સત્પુરુષના સંગ વિના ક્યારેય માયાના પાશ ટળતા નથી, ભગવાનમાં જોડાવાતું નથી, બ્રહ્મરૂપ થવાતું નથી. ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં જેટલા જેટલા ભક્તો આવ્યા ને બધાને બ્રહ્મરૂપ કરી દીધા. બોલો, હા, સંસારમાં રહેવા છતાંય સંસારનો એને પાશ ન લાગ્યો. જળ કમળ વતર્યા, જળમાં કમળ હોય પણ કેમ એને જળનો પાણી અડે નહીં, એને એમ સંસારમાં રહેવા છતાં શિવલાલ જેવા, પર્વતભાઈ જેવા, ગોરધનભાઈ જેવા આ બધા વિરક્ત પુરુષો. બોલો, સંસારમાં રહેવા છતાંય કોઈ પ્રકારની સંસારની વાસના નહીં, જીવન મુક્ત જોગીયા અંતર અરોગી. જે અંતર અરોગી થાય ને એને શું કહેવાય? જીવન મુક્ત જોગીયા. દેહ સતા જ મુક્ત, અંતરમાં કોઈ રોગ નથી પાંચ વિષયનો, એને કહેવાય જીવન મુક્ત. આપણે શરીરના રોગ થાય ને એટલે તો હારા ડોક્ટરને બતાવી, જેટલા પૈસા વધારે હોય એટલા હારા ડોક્ટર ગોતે. ગરીબ તો અહીંયા આવ્યા જાય પ્રણામી, ત્યાં પૈસા ક્યાં જ કાઢવા. અને પૈસાવાળા મોટો ડોક્ટર સુરતમાં હારા મારો કોણ છે? ન્યા જવું છે, જવો તપાસ કરો, કાર્ડિયોગ્રામ કાઢો, નળી કે ચોકઅપ નથી ને, નકર જલ્દી બાયપાસ કરાવી નાખી, પછી જીવવાનું છે લાંબુ, ત્યાં મેથીનો ખાવાનો છે. પણ અંતરના રોગ માટે કોઈ ડોક્ટર પાસે જાવશો ક્યારે? કે હાલો આ રોગ જન્મો જન્મથી લાગુ પડી ગયો છે તો આને કાઢવા માટે શું કરવું? એવો કોઈ ડોક્ટર છે કે આ રોગ આપણો ટાળી દે? કયો? એના માટે કોઈ ડોક્ટર ગોતતા નથી. દેહનો રોગ છો હોય તો તરત દોડીને ડોક્ટર પાસે. અરે 5 લાખનો ખર્ચો થાય તો વાંધો નહીં, પણ જીવી જવા પડે. 10 લાખ થાય, 20 લાખ થાય, 50 લાખ થાય, પૈસાવાળાને શું ભાઈ? એક ભાઈને 10 કરોડનો ખર્ચો થયો, કેટલો? વિદેશ જઈને પહેલું મશીન નખાયું, નકલી હૃદય નકલી નાખી દે છે, કેટલું વિજ્ઞાન આગળ આવ્યું. બોલો, નકલી હૃદય નાખીને જીવ્યા. બોલો, ભગવાને સારું કરી દીધું. એનો ફોન આવ્યો હતો, ઓપરેશન કરાવવા ગયા ને ત્યારે, એ કે આ રીતનું છે. મેં કીધું ભગવાન લાડીલા ઘનશ્યામ મહારાજ બધું સારું કરી દે, ભજન કરજો મહારાજનું. એ કે 8-10 કરોડનો ખર્ચ થાય પણ થઈ જાય તો સારું કહેવાય. કીધું થઈ જાય, પૈસાવાળાને શું ને 8-10 કરોડ? 1000 રૂપિયા હોય એને 8-10 કરોડ દેવાય તો શું એને દાનમાં નહીં હો? દાનમાં દેવું હોય તો બહુ કઠણ પડે. ડોક્ટરને રાજી પે આપી દે. બોલો, લઈ જાઓ લઈ જાઓ, તો એનો બહુ ઉપકાર માને, તમે મને જીવતો રાખ્યો. બોલો, કેટલો ઉપકાર માને? કે પૈસા ભલે ગમે એટલા પણ તમે જીવતો તો રાખ્યો. દાન દેવું હોય તો વડ ખંજોળે, એ મેળ નહીં પડે. કયો તો આ ક્યાં જીવનમાં ભક્તિ છે? ભક્તિ હોય એનાથી તો બધું જ થઈ શકે. કયો એનાથી ભગવાનને સાધુ કે એ બધું જ થાય, ન થાય એવું કોઈ ન બને. મહારાજ પ્રગટ હતા જ્યારે ઘણા ભક્તોને કહેતા કે ભગત આમ કરવાનું છે, તો ઘણા ના પાડી દેતા હો મહારાજને પણ. અને ઘણા એમ કહેતા કે મહારાજ જેવી તમારી મરજી, જેમ તમે કહો એમ. બોલો, એવા ભગત હતા ઓલા સામત, રત્નાદમાં નામ લખ્યું છે ને મહારાજે, વાલાક દેશના આહિર પટેલ સામત. મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજ કે 4000 રૂપિયા લેતા હો. એ વખતમાં 4000 કાઢવા ક્યાંથી? પછી તો જમીન વેચી દીધી, ખોરડા વેચી દીધા, ઘર વેચી દીધું, બળદ વેચી દીધા, બધું વેચી દીધું. આવીને રૂપિયાનો ઢગલો કર્યો. બોલો, એ કહેવાય છે ભગત નિષ્ઠાવાન, ભક્તિવાળા. કયો મહારાજ કે આ ક્યાંથી લાવ્યા તમારી પાસે હતા? તો હું મહારાજ નહીં જાણતા હોય કે એની પાસે કાંઈ નથી, બધું વેચીને લાવ્યો છે. મહારાજ કે આ બધું હતું તમારી પાસે? તો કે ના આ મહારાજ, એણે એમ ન કીધું બધું વેચીને લાવ્યો છું મહારાજ, એ તો બધું હતું મારી પાસે થઈ ગયું. મહારાજ કે બધું પાછું લઈ જાઓ અને પાછું બધું ખરીદી લો, તમારો એક રૂપિયો અમારે જોતો નથી. આ પરીક્ષા કરી મહારાજે, ઘણી વાર પરીક્ષા કરતા. કયો ભગાદોશીને એમ કહેતા રસોઈ દેવા, ભગાદોશી ગઢપુરનું મંદિર બને છે, કડિયાના પગાર ચડી ગયા છે, માટે રસોઈ નથી દેવી. આ કડિયાના પગારમાં આપો ને તો પગાર ચૂકવી દઈએ. ત્યારે ભગાદોશી એમ કે મહારાજ મારે તો રસોઈ જ દેવી છે. શું કહેતા? તો મહારાજ બહુ રાજી ન થતા, નગર ભગાદોશી પાસે ક્યાં રૂપિયા ઓછા હતા? કયો 9 લાખના આસામી હતા એ વખતમાં. એમ ન કહેવાય લો મહારાજ આ 300 રૂપિયા કડિયાના ને આ રસોઈના, તમે તારે રાજી થાવ. પણ એવું નથી કહી શક્યા, કારણ કે લોભ નીડ્યો. માણસને લોભ બહુ નડે છે જીવનમાં. અને દાદોદયો ને વસ્તોદયો નાગનેશના હતા, બી બહુ પૈસાદાર. પણ જ્યારે ગઢડા આવે ને ત્યારે મહારાજને રસોઈ દેવાનો સંકલ્પ થાય, પણ બ્રહ્મચારીને પૂછે કે આજ કોઈનો થાળ છે? તો કોકનો તો હોય જ. તો કે હા છે. તો કે ન હોય તે કહેજો. એવો એક દિવસ એની જિંદગીમાં ન આવ્યો કે કોઈનો થાળ ન આવ્યો ને એને કાંઈ રસોઈ દેવાની નહીં. સંકલ્પ રહી ગયો ને મહારાજ તો ધામમાં વયાઈ ગયા. બોલો, ધામમાં જતા રહ્યા પછી બહુ પશ્ચાતાપ છો, અરે અરે અમારી પાસે આટલા રૂપિયા અને અમે ભગવાનને થાળ કરીને જમાડી ન શીખ્યા, કેટલો અમને લોભ નીડ્યો. હે બહુ પશ્ચાતાપ છો, બહુ રેડ્યા, મોટા સાધુ પાસે આવ્યા, વાત કરી કે શું થાય હવે, આ બધું છૂશે. મહારાજ તો ધામમાં વયા ગયા, અમારે જમાડવાનું બાકી રહી ગયું. સંતો કહે પણ પહેલાં સમજવું જોઈએ ને, તકે તકની સેવા કરો ને તો ભગવાન બહુ રાજી થાય. જે સમયે જે સેવા થતી હોય એમાં બીડું ઝડપી લો તો એની જેવો રાજીપો કોઈ સેવાથી મળે નહીં. પછી તો સંતો એમ કીધું કે ભાઈ ભગવાનની જગ્યાએ આજ એમના દીકરા રઘુવીરજી મહારાજ આચાર્ય તરીકે ગાદીએ બિરાજે છે, અને મહારાજ જેવા ત્યાગ વૈરાગ્ય યુક્ત છે, ભગવાનમાં વિશે ખૂબ પ્રેમવાળા, હવે એને બોલાવી, એને તમે જમાડો, સંતોને બોલાવો, રસોઈ આપો, દાન કરો, તો ભગવાન તમારું માની લેશે. પછી નાગનેશ ગામની અંદર દાદોદયો અને વસ્તોદયો આ બે ભાઈ, એણે રઘુવીરજી મહારાજને તેડાવ્યા અને અમદાવાદથી અયોધ્યા પ્રસાદજી મહારાજને તેડાવ્યા, રાજા સંતોને બોલાવ્યા અને 8 દિવસ સુધી કથા વાર્તા સત્સંગને એ રસોઈને 10,000 રૂપિયા વાપર્યા. કેટલા? 10,000 રૂપિયા. પછી તો દાન પણ આપ્યું, રઘુવીરજી મહારાજને ભેટ આપી 1,000 રૂપિયા, બધું બહુ વાપર્યું. પણ કહેવાનું કે ભગવાન જ્યારે પૃથ્વી પર હતા ત્યારે કરી શક્યા નહીં, ખામી રહી ગઈ. પણ પછી એ કર્યું તો એટલું સારું કહેવાય ને. કયો ઘણા તો એમને મરી જાય છે, કાંઈ કરતા નથી, એટલે એ ભક્તિ ન કહેવાય. જેના જીવનમાં ભક્તિ હોય એનાથી આ બધું થઈ શકે છે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નવધા ભક્તિમાંથી જેને જે ભક્તિ કરીને ભગવાનમાં દ્રઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને માટે શ્રેષ્ઠ છે. લ્યો, નવધા 9 પ્રકારની ભક્તિ છે, એમાંથી જે ભક્તિથી ભગવાનમાં આપણને દ્રઢ સ્નેહ થાય ને એ ભક્તિ કરવી. માટે એવી ભક્તિ આપણા જીવનમાં આવે તો કામ થઈ જાય. પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, મહાત્મયુક્ત ભક્તિ આવવાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા અને પ્રસંગ, તેમાંથી મહાત્મ્ય સવર્તમાન એવી જે ભક્તિ, તે જીવના હૃદયમાં ઉદય થાય છે. ભક્તિ ઉદય કરવી એણે મોટા સાધુને સેવવા પડે છે, એનો પ્રસંગ રાખવો પડે છે અને એની સેવા કરવી પડે છે, ત્યારે જ એમાં મહાત્મ્ય સહિત ભક્તિ ઉદય થાય છે. કયો ભક્તિ આવવા માટેનો મેન દરવાજો છે સાધુનો સમાગમ. કોઈ હોલ મોટો હોય, બધે કંઈ માથા પર હોય, હોલમાં ન પ્રવેશે, પણ દરવાજો હોય ત્યાંથી પ્રવેશ થઈ શકે. એમ ભક્તિ આવવાનું સાધન, મોક્ષનું સાધન છે સાધુ સમાગમ, છે સત્પુરુષનો સમાગમ. હા, પાછા બધે સત્પુરુષ લખ્યા હો. હા, ભગવા હોય એટલા સાધુ ન હોય ભાઈ, તો રામપરામાં માટી નીકળે છે. ત્યાં ખેડૂત નહીં, ભગવા લુગડા થઈ જાય, ખેતી કરે ને એટલે, તો એ બધા સાધુ ગણાય ને. સાધુ એટલે ગુણોથી જે સંત હોય છે, એના સમાગમથી એવી ભક્તિ જીવનમાં ઉદય થાય છે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા આદિક જે જે કરવું, તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી, એમ સત્શાસ્ત્રમાં કહ્યું તે તો સાચું છે, પણ એટલી તો ઈચ્છા રાખવી જોઈએ એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એટલી ઈચ્છા રાખવી અને એવી ઈચ્છા રાખ્યા વિનાનું અમથું કરે તો તમો ગુણી કહેવાય. લ્યો, ભગવાનને માટે આપણે ભક્તિ કરી, ઉપાસના કરી, સેવા કરી, શ્રદ્ધા રાખી, ધર્મનિષ્ઠા રાખી, આ બધા સાધન છે એ કરીને બીજા ફળની ઈચ્છા ન રાખવી. શું કરવું? ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રાખવી, કે આજે હું કંઈ કરું છું એ મારા ઉપર ભગવાન રાજી થાય, પણ આ કરું છું તો આટલું મને પ્રાપ્ત થાય એવી કોઈ ઈચ્છા રાખવી નહીં. ઈચ્છા એટલે રાખવી કે ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાનની પ્રસન્નતા ન ઈચ્છો, નમથું તમે બધું કર્યા કરો તો તમો ગુણી કહેવાય. હે, કોઈ મજૂર હોય ને એને મજૂરીએ બોલાવે ને ખાડા કરે તો એને સાંજે મજૂરી મળે, પણ ક્યાંક એમ ન મળે ખાડા કરવા. હે, કોઈ મજૂરી આપે સાંજે? એ ભગવાનની ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી, ધર્મ પાળવો, સેવા કરવી, એમાં એટલી ઈચ્છા રાખવી કે આનાથી ભગવાન મારી ઉપર રાજી થાય, સંતો રાજી થાય. બસ, ઘણા આમથું કર્યા કરે, ભગવાન ભગવાન કાંઈ નહીં. હા, મહેનત બહુ કરતા હોય છે પરોક્ષમાં ઘણાય, પણ ઈચ્છા તો એટલી રાખવી જ જોવે કે મારી ઉપર આ સાધનથી ભગવાન પ્રસન્ન થાય. એ આપણા સંપ્રદાયમાં છે. આપણો સંપ્રદાય ભગવાન પહેલાં રાખે છે, પછી સત્પુરુષ. એટલે આગળ આપણા લક્ષ્યમાં, આપણા ધ્યેયમાં ભગવાન છે, એટલે કલ્યાણ જલ્દી થાય જીવાત્માનું. એકડાના વિનાના તમે કદાચ 20 મીંડા કરો પણ સરવાળો મળે નહીં, પણ આગળ એક અંક મૂકી દો તો એકડાની જગ્યાએ ભગવાન છે, મીંડાની જગ્યાએ બધા સાધન છે. સાધન ગમે એટલા કરો, પણ ભગવાન જો જીવનમાં ન હોય લક્ષ્યમાં, તો એ અમથા ખાડા કર્યા જેવું છે, મજૂરી બજૂરી મળે નહીં. માટે વાલા ભક્તો, કાંઈ પણ કરીએ એમાં એટલી જ ઈચ્છા રાખવી ભગવાનને સંતો અમારી ઉપર રાજી થાય. બસ, એમાં બધું જ આવી જાય પછી, તમારે કંઈ માગવું નહીં પડે ભગવાન આગળ. અને ભગવાનની જે પ્રસન્નતા, તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની ઉપર જ થાય, ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય અને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ ભગવાન રાજી થાય છે. જો ગીતામાં પણ એમ કીધું કે ભગવાન બહુ મોટા મોટા વસ્તુ પદાર્થથી રાજી થતા નથી, પત્રમ પુષ્પમ જલમ તોયમ. લ્યો, આમ લખ્યું, પત્ર, પુષ્પ, ફળ, જળ ભગવાનને ભાવથી અર્પણ કરે ને તોય ભગવાન બહુ ભક્તિ માની લે છે. જેની પાસે કાંઈ ન હોય એને પછી શું કરવાનું? કે એણે તુલસીના પાંદડે ભગવાનની પૂજા કરવાની. કયો, જળનો લોટો એક રેડવાનો ચરણારવિંદમાં, બીજું ન કાંઈ હોય તો આનથી પણ ભગવાન રાજી. પણ આપણી એવી શ્રદ્ધા અને ભક્તિ જોવે, પછી કાંઈક ભગવાને આપ્યું હોય તો એણે એ પ્રમાણે પૂજા કરવી. હા, પછી એ પાછો જળ રેડે ને તુલસી પત્ર ચડાવે તો એ પાછો ભગવાન ન ગમે. તમારી પાસે કાંઈ ન હોય ને કરો ને તો ભગવાન બહુ માની લઈશ. ભગવાન તો એવા મોટા છે, એને કોઈ વસ્તુ પદાર્થની જરૂર નથી, પણ આપણો ભાવ અંગીકાર કરે છે આપણી ઉપર, એટલે રાજી થાય ભગવાન. એ મહારાજ કે અમે જે કંઈ ગ્રહણ કરીએ છીએ ભગવાનના ભગત રાજી થાય એટલા માટે કરી. અમારા સુખને વાસ્તે કોઈ અમે પદાર્થ ગ્રહણ કરતા નથી. કોઈ ઢોલીઓ બિચાવી દે તો બેસીએ છીએ, કોઈ હારા થાળ બનાવે તો જમીએ છીએ, કોઈ વસ્ત્ર ઘરેણા લાવે તો પહેરીએ છીએ. પણ એનો એક જ અર્થ છે મહારાજ, કે ભગવાનના ભક્તને સુખ દેવા માટે એના રૂડાને વાસ્તે અમે કરીએ છીએ. કયો, પણ બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન તો એવા મોટા છે કે થોડી વસ્તુમાં પણ રાજી થઈ જાય છે. કેમ જે ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈ રાજા હોય તેના નામનો એક જ શ્લોક કોઈ કરીને લાવે તો તેને ગામ આપે, એમ ભગવાન તુરંત રાજી થાય છે. માટે ભગવાનની ભક્તિ કર્યા કરવી. લો, આજ ભક્તિનિધિનું એક બે ચોઠ્ઠા સ્વામી લખ્યા એ બોલી લઈ. બહુ સરસ સ્વામીએ ચોઠ્ઠાથી મહારાજને વંદના કરી છે. પ્રણમ પુરુષોત્તમ યગમ નિગમ જેને નેતિ કહે તે શ્રી હરિ થાવો સુગમ રમ્ય રૂપ સાકાર સહી એવા વસો મારે ઉર દૂર કરવા દોષ દિન બંધો તો થાય ભક્તિ ભરપૂર હજુર રાખજો હરિ હે ત કરી. પ્રથમ મંગળાચરણ કરીને સ્વામી બે હાથ જોડીને પુરુષોત્તમ નારાયણની વંદના કરે છે કે હે મહારાજ, તમને બે હાથ જોડીનો નમસ્કાર કરું છું. તમે તો અગમ છો, જાણી ન શકાય એવા છો. તમારા સ્વરૂપમાં કોઈને ગમ પડતી નથી કે તમે કેવા છો. નિગમ જેને નેતિ નેતિ કહીને ગાય છે. નિગમ એટલે વેદો શાસ્ત્રો. ભગવાનને કોઈ ઈતિ જ નથી, ન ઈતિ ન ઈતિ. ભગવાનના મહિમાના પારને કોઈ વેદો પણ પામતા નથી એવા તમે હે મહારાજ મોટા છો. પણ મહારાજ, મારે આ ભક્તિનિધિ ગ્રંથ લખવો છે, માટે તમે હવે સુગમ થાઓ મારા માટે. ભગવાન સુગમ થાય ત્યારે જીવ એને પામી શકે છે અને એને ભજી શકે છે અને એની સેવા કરી શકે છે. એટલે તો મહારાજ આ લોકમાં આવ્યા, એટલે મનુષ્ય જેવા થયા, એટલે આપણે હવે સેવીને સુખ એનું લઈ શક્યા. કયો, જેવા ધામમાં સેવા આવ્યા હોય તો આ સૂર્ય અને નારાયણ કીધા શાસ્ત્રમાં, રોજ આપણે એનું દર્શન થાય છે. પણ કોઈ એને સામું જોઈએ કે હે, સામું જોવો તો આંખ્યુંનું તેજ વયું જાય. પણ એ મનુષ્ય રૂપે જો આવ્યા હોય ને તો સુખ થાય. પણ એ આપણને એનું રોજ દર્શન છે તો કોઈ દી આપણને કલ્યાણનો નિશ્ચય છો કે આ સૂર્યનારાયણથી આપણું કલ્યાણ થાય. કેમ કે વિજાતિ છે. તો ભગવાનના એક એક રૂમાડામાં કરોડો સૂર્યનો પ્રકાશ છે. કેટલા કરોડો ને અબજો સૂર્યનો પ્રકાશ છે. એ ભગવાન જેવા સેવા અહીંયા આવે ને તો આપણે એનું દર્શન કરવાય સમર્થ ન થાય, તો એને સેવી કેમ શકી. એટલે એ જ ભગવાન મનુષ્ય જેવા થઈને આવ્યો. સામર્થ, પ્રતાપ, ઐશ્વર્ય બધું છુપાવીને આપણી જેવા બને છે. આપણી અરે રમે, જમે, વાતો કરે, હે લીલા કરે. એટલે સ્વામી કહે છે કે મહારાજ, તમે સુગમ થાઓ, મારા ગ્રંથ લખવો છે. તમારું રૂપ કેવું છે તો રમ્ય રૂપ સાકાર સહી. ભગવાન તમે સાકાર છો, દિવ્ય મૂર્તિ છો. અક્ષરધામની અંદર અનંત કોટી મુક્તોની તમે સેવા અંગીકાર કરો છો અને અનંત કોટી મુક્તો ભગવાનની એક સાથે સેવા કરે છે. બધાની સેવા ભગવાન એક સાથે અંગીકાર કરી શકે એટલી તો એમાં સામર્થ્ય છે. સામાન્ય માણસ કે કોઈ મોટો માણસ છે અને એક બે જણા સેવીને બધાનો એનો ભાવ પૂરી કરી શકે, પણ હજારો માણસ કોઈ સેવા કરવા જાય તો કોઈનો ભાવ પૂરો થાય. પણ ભગવાન એક એવા છે કે અબજો કે કરોડો મુક્ત હોય તો એની સેવા એક સાથે અંગીકાર કરે. કોઈને એમ ન થાય કે હું રહી ગયો. આ તમે પ્રસાદમાં પડાપડી કરો તો ઘણાને એમ થાય હું રહી જાય. કેમ થાય, શાક ઉત્સવ હોય તો નથી પડાપડી કરતા કે હું રહી ન જાઉં. બોલો. પણ ભગવાન એવા છે કે એને બધા જ સેવી શકે છે. કોઈને એમ ન થાય કે હું રહી ગયો. બોલો. એવા મોટા મહારાજ છે, સાકાર દિવ્ય મૂર્તિ છે. આપણા હૃદયમાં એ ભગવાનને ધાર્યા કરવા. સ્વામી કે એવા વસો મારે ઉર, હે મહારાજ મારા ઉરમાં તમે નિવાસ કરીને રહો તો મારા બધા દોષ દૂર થાય. ભગવાન હૃદયમાં વસે ને પછી દોષ જાય. હે ભગવાન હૃદયમાં ન વસે જ્યાં સુધી દોષ દૂર થાય નહીં. એવા શત્રુ તણું ટળું સાલ લાલ જ્યાં આવીને રહ્યા તેણે સંત થયા નિહાલ પૂરણ કામ થયા. બોલો, જેના અંતરમાં આવી નાશ વાસ કરી વસ્યા તેણે કામ ક્રોધ લોભ પાયમાં નાશ મોહને લોભ ગયા. લ્યો, જેના અંતરમાં ભગવાન વસે છે એના દોષ દૂર થાય છે. માટે સ્વામી પ્રાર્થના કરે છે કે મહારાજ મારા દોષ દૂર કરવા માટે મારા હૃદયમાં નિવાસ કરો. આપણે પણ ભગવાન પાસે એવું માગવું કે હે મહારાજ, હે લાડીલા ઘનશ્યામ, તમે મારા હૃદયમાં વાસ કરો, કાયમ મારા હૃદયમાં રહ્યો. હું મારું મંદિર, હૃદયરૂપી મંદિર ચોખ્ખું કરીશ. ગુણાતન સ્વામી એટલે કહેતા, મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં? બોલો, એમાં સમજ્યા કાંઈ તમે? કે હૃદયરૂપી મંદિર હજી ઉકળો છે, એ સાફ થયા વિના ભગવાનના રહેશે ક્યાં? કયો, હૃદયરૂપી મંદિર જ્યારે તમે સાફ કરીને આમ વાળી સોળીને ચોખ્ખું કરી દેહો ત્યારે ભગવાન એમાં આવીને નિવાસ કરશે. ભગવાન તો તૈયાર જ છે આપણા હૃદયમાં આવવા માટે, પણ આપણું બધું ગડબડિયું ખાતું છે એટલે ભગવાન કે અહીંયા આપણને ઉકળે ન ફાવે. હું ઉકળે કાંઈ બેહે કોઈ હારા માણે ન બે, ભગવાન ક્યાં જ બેહે? સ્વચ્છ જગ્યા હોય, સારી જગ્યા અહીંયા બેહે, એમ આપણું હૃદય હજી ઉકળા જેવું છે. બધી પ્રકારની ઉકળામ ગંધ આવતી હોય. હું હા, એમાં વાસનાની બધી ગંધ હોય હૃદયમાં ત્યાં સુધી ભગવાન છેટા રહે છે. ભગવાન હૃદયમાં આવે એટલે આપણા દોષ બધા દૂર થાય છે. અને દોષ દૂર થાય તો સ્વામી કે શું થાય? ભક્તિ ભરપૂર થાય, ભગવાનને વિશે અથાક સ્નેહ થાય છે. તો મહારાજ તમને એટલી પ્રાર્થના છે કે હજુર રાખજો હરિ હેત કરી. મારે તો તમારા ગુણગાન ગાવાશે, હે દોષોથી રહિત થવું છે, તમારી ભક્તિ ભરપૂર કરવી છે, માટે કાયમ મારા હૃદયમાં વાસ કરીને રહેજો. આમ મંગળાચરણથી 268 નિષ્કુળાન સ્વામીએ મહારાજની પ્રાર્થના કરી છે.